એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી દુનિયામાં ઊંડા ઉતરી રહ્યા છીએ જે આપણને ખબર છે ટીવી સ્ક્રીન પર કેટલી રોમાંચિત કરી દે છે.
હા, પેલી સફેદ કોટવાળી દુનિયા.
બરાબર. વૈજ્ઞાનિકો, ચમકતી લેબ્સ અને આમ ક્ષણભરમાં ઉકેલાઈ જતા ગુનાઓ. પણ શું ફોરેન્સિક સાયન્સની વાસ્તવિકતા ખરેખર આવી જ છે?
આ સવાલ ખૂબ જ મહત્વનો છે, કારણ કે જે આપણે જોઈએ છીએ અને જે હકીકત છે એમાં ઘણો મોટો તફાવત છે. આપણે આજે ફોરેન્સિક સાયન્સ વિશે જ વાત કરીશું, એટલે કે કાયદાકીય પ્રક્રિયામાં એની સાચી ભૂમિકા શું, એના ધ્યેયો શું હોવા જોઈએ અને એની મર્યાદાઓ સમજવી કેમ આટલી જરૂરી છે.
હા, કારણ કે જો એ ન સમજીએ તો
પછી
ન્યાયની પ્રક્રિયા ખોરવાઈ શકે છે. જુઓ, આ સમજ બહુ અગત્યની છે. બરાબર કહ્યો. કારણ કે જ્યારે કોઈની જિંદગી, કોઈની સ્વતંત્રતા દાવ પર લાગેલી હોય ત્યારે અડધી પડધી માહિતી કે પછી પેલી ફિલ્મી ધારણાઓ પર આધાર રાખવો એ તો જોખમી જ કહેવાય ને.
બિલકુલ.
તો ચાલો આ જે ગેરસમજોનું ધુમ્મસ છે એને થોડું દૂર કરીએ અને ફોરેન્સિક સાયન્સની હકીકતોને સમજીએ. અને આ માટે આપણે મુખ્યત્વે જીમ ફ્રેઝરના અનુભવો અને એમના સંશોધનનો આધાર લઈશું.
હા, જીમ ફ્રેઝર.
તો શરૂઆત ત્યાંથી જ કરીએ, જીમ ફ્રેઝરના પરિચયથી. કોણ છે આ વ્યક્તિ? એમનું શું યોગદાન છે આ ક્ષેત્રમાં?
જીમ ફ્રેઝર, જુઓ, એ આ ક્ષેત્રના એક ખરેખર દિગ્ગજ ગણાય છે. એમની પાસે ફોરેન્સિક સાયન્સમાં 40 વર્ષથી પણ વધારેનો અનુભવ છે. પ્રભાવશાળી કહેવાય.
40 વર્ષ?
હા. અને તેઓ ફક્ત એકેડેમિક નથી, યુનિવર્સિટી ઓફ સ્ટ્રેથક્લાઇડ ગ્લાસગોમાં પ્રોફેસર રહ્યા, સેન્ટર ફોર ફોરેન્સિક સાયન્સના ડાયરેક્ટર પણ રહ્યા. પણ સાથે સાથે તેમણે હજારો વાસ્તવિક ક્રિમિનલ કેસોમાં કામ કર્યું છે.
ઓહ, એટલે લેબની શાંતિ અને ક્રાઇમ સીનની જે અંધાધૂંધી હોય એ બંનેનો અનુભવ છે એમની પાસે?
બિલકુલ. અને એમાંય પાછા યુકેના કેટલાક બહુ ચર્ચિત, બહુ જટિલ કેસો પણ સામેલ છે, જેમ કે પેલી રશેલ નિકેલની હત્યા, ડેમિલોલા ટેલરની હત્યા. આ બધા કેસોમાં એમણે કામ કર્યું છે.
અચ્છા.
અને આ જ અનુભવ એમના દ્રષ્ટિકોણને બહુ વિશિષ્ટ બનાવે છે. એ લેબની ટેકનિકલ બારીકીઓ પણ સમજે, ક્રાઇમ સીન પરની જે વાસ્તવિક પરિસ્થિતિઓ હોય એ પણ સમજે, અને કોર્ટરૂમમાં જે દલીલો થાય એ ત્રણેય પાસાઓને ઊંડાણપૂર્વક જાણે છે.
પણ મેં સાંભળ્યું છે કે તેઓ માત્ર ટેકનિકલ બાબતો પર જ નથી અટકતા, ખરું ને? કંઈક બીજું પણ છે એમના કામમાં.
ના ના, બિલકુલ નહીં. અને એ જ એમની ખાસિયત છે. તેઓ ફોરેન્સિક સાયન્સના જે તાત્વિક પાસાઓ છે, જ્ઞાન મીમાંસા જેને કહીએ, એના ઉપર પણ ભાર મૂકે છે.
તાત્વિક પાસાઓ એટલે
કે આપણે ફોરેન્સિક પુરાવાથી ખરેખર શું જાણી શકીએ, એ જ્ઞાનનો આધાર કેટલો મજબૂત છે, પુરાવાનું સાચું સ્વરૂપ શું, એનું અર્થઘટન કયા તર્ક પર આધારિત થવું જોઈએ, અને સૌથી મહત્વનું
શું,
એવી રીતે આપણા પોતાના પૂર્વગ્રહો, કોગ્નિટિવ બાયસીસ જેને કહેવાય, ભલેને અજાણતા હોય પણ એ નિષ્ણાતના મંતવ્યોને અસર કરી શકે છે. ફ્રેઝર બહુ ભારપૂર્વક કહે છે કે ફોરેન્સિક સાયન્સની સાચી ભૂમિકા એની મર્યાદાઓ સ્વીકારવામાં છે, એના વિશે પ્રમાણિક રહેવામાં છે, એ જેની પરિપક્વતા છે.
તો ફ્રેઝરના મતે ફોરેન્સિક સાયન્સનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? શું એ ફક્ત ગુનેગારને પકડવાનું એક સાધન માત્ર છે?
જુઓ, ફ્રેઝરનો મુખ્ય વિચાર એ છે કે ફોરેન્સિક સાયન્સ કોઈ એવી જાદુઈ લાકડી નથી કે આમ ફેરવીએ ને તરત સત્ય સામે આવી જાય.
હા હા, ફિલ્મો જેવું નથી.
બરાબર. એ ટેકનિકલ વિશ્લેષણ કરતાં ઘણું વધારે છે. એ મૂળભૂત રીતે એક માનવીય પ્રવૃત્તિ છે. એમાં જે પુરાવા મળે ને એનું અર્થઘટન કરવું પડે, અને આ અર્થઘટન હંમેશા સંદર્ભ પર આધાર રાખે.
અચ્છા.
અને તેઓ એ પણ સ્વીકારે છે કે આખી પ્રક્રિયામાં અનિશ્ચિતતા રહેલી છે, વ્યક્તિલક્ષી મંતવ્યો આવી શકે છે, અને ભૂલ થવાની શક્યતા પણ હંમેશા રહે છે.
એટલે તમે એમ કહેવા માંગો છો કે લેબમાંથી જે રિઝલ્ટ આવે એ પોતે જવાબ નથી, પણ એ રિઝલ્ટનો અર્થ શું કાઢવો એ વધારે મહત્વનું છે, અને આ અર્થઘટન ક્યારે 100% ઓબ્જેક્ટિવ ન હોઈ શકે.
બરાબર પકડ્યું. ફ્રેઝર આ જ મુદ્દા પર સૌથી વધુ ભાર મૂકે છે. તેઓ જેને CSI ઇફેક્ટ કહે છે.
હા, પેલી ટીવી શોવાળી અસર.
હા, એટલે કે ટીવી જોઈને આપણા મનમાં જે છાપ બની ગઈ છે કે ફોરેન્સિક પુરાવા તો હંમેશા 100% સાચા અને નિર્ણાયક જ હોય, એ માન્યતાને તેઓ પડકારે છે.
અને એ ખતરનાક પણ છે ને?
બહુ જ. તેઓ કહે છે કે ફોરેન્સિક સાયન્સની સાચી શક્તિ એ નિશ્ચિતતાનો ભ્રમ ઊભો કરવામાં નથી. એની શક્તિ તો અનિશ્ચિતતાને સમજવામાં અને એનું જવાબદારીપૂર્વક સંચાલન કરવામાં છે. જો વૈજ્ઞાનિકો પોતે, વકીલો, જ્યુરી આ બધા જો એની મર્યાદાઓ અને અનિશ્ચિતતાને નહીં સમજે તો ન્યાયના નામે અન્યાય થઈ શકે છે.
આ તો ખરેખર ગંભીર વાત છે. તો ફ્રેઝર શું સૂચવે છે? આ જે અનિશ્ચિતતા છે એનું સંચાલન કેવી રીતે કરવું?
તેઓ કહે છે કે ફોરેન્સિક પ્રેક્ટિસના ધ્યેયમાં જ ફેરફાર લાવવાની જરૂર છે. આપણે નિશ્ચિતતા શોધવાને બદલે અનિશ્ચિતતાનું વધુ કડક, તાર્કિક અને પારદર્શક રીતે સંચાલન કરવું જોઈએ. આ માટે વિચારવાની રીત બદલવી પડશે, નવી પદ્ધતિઓ અપનાવવી પડશે.
ચાલો આ મુદ્દાને થોડો વધુ ઊંડાણથી સમજીએ. પેલી CSI ઇફેક્ટ અને વાસ્તવિકતા વચ્ચેનો જે તફાવત છે ત્યાંથી શરૂઆત કરીએ. ફ્રેઝર નિશાન ટ્રેસીસની વાત કરે છે. શું છે આ નિશાન?
હા, ફ્રેઝર સમજાવે છે કે ફોરેન્સિક સાયન્સ એટલે શું. તો કે ભૂતકાળમાં જે ઘટના બની ગઈ એના ભૌતિક નિશાનનો અભ્યાસ.
ભૌતિક નિશાન એટલે?
એટલે કંઈ પણ હોઈ શકે. ફિંગરપ્રિન્ટ, વાળ, કપડાના રેસા, લોહીના ડાઘ, DNA, આ બધું. પણ મહત્વની વાત એ છે કે વૈજ્ઞાનિકનું કામ ખાલી આ નિશાનનું લેબમાં એનાલિસિસ કરવાનું જ નથી.
તો પછી શું છે?
એમનું મુખ્ય કામ છે અનુમાન અને અર્થઘટન. કારણ કે પુરાવા પોતે બોલતા નથી, એમને સંદર્ભમાં મૂકીને સમજવા પડે છે. અને આ અર્થઘટનની પ્રક્રિયા એ જટિલ છે.
અને કદાચ આ ક્ષેત્રનો ઇતિહાસ પણ આ જ વાત કહેતો હશે.
ચોક્કસ. ફોરેન્સિક સાયન્સનો ઇતિહાસ જુઓ તો એ ભૂલો અને સુધારાઓથી ભરેલો છે. શરૂઆતની કેટલીક પદ્ધતિઓ, જેમ કે પેલી બર્ટિલોનની એન્થ્રોપોમેટ્રી, શરીરના માપ લઈને ઓળખ કરવાની પદ્ધતિ.
હા, સાંભળ્યું છે.
એ એક સમયે ક્રાંતિકારી ગણાતી હતી, પણ પાછળથી ખબર પડી કે એ ભરોસાપાત્ર નથી. બીજી બાજુ એડમંડ લોકાર્ડનો પેલો પ્રખ્યાત સિદ્ધાંત એક્સચેન્જ પ્રિન્સિપલ.
દરેક સંપર્ક નિશાન છોડે છે.
બરાબર. એ આજે પણ ટ્રેસ એવિડન્સનો પાયો છે. પણ ફ્રેઝર ચેતવણી આપે છે કે આ સિદ્ધાંતનું પણ આંધળું અર્થઘટન ન કરવું જોઈએ. સંપર્ક થાય તો નિશાન મળે, પણ નિશાન મળે એનો મતલબ એ નથી કે ગુનાહિત સંપર્ક જ હતો.
સમજાયું.
એટલે આ ઇતિહાસ બતાવે છે કે ફોરેન્સિક સાયન્સ સતત વિકસતું રહ્યું છે. એની પદ્ધતિઓ, એની સમજ, બધું બદલાતું રહ્યું છે. એની ભૂમિકા કંઈ સ્થિર નથી.
ફિલ્મોમાં તો આપણે જોઈએ છીએ કે ક્રાઇમ સીન પર ટીમ પહોંચે અને ફટાફટ બધું પ્રોસેસ કરી નાખે. શું વાસ્તવિકતામાં પણ એ એટલું જ સરળ હોય છે? ફ્રેઝર શું કહે છે આ વિશે?
ના, જરાય નહીં. ફ્રેઝર તો દલીલ કરે છે કે ક્રાઇમ સીન એ કોઈપણ તપાસનો સૌથી નિર્ણાયક અને સંવેદનશીલ ભાગ છે.
સૌથી નિર્ણાયક?
હા, કારણ કે એ ફક્ત પુરાવાનો મુખ્ય સ્ત્રોત નથી, પણ એ પુરાવાના અર્થઘટન માટે જે જરૂરી સંદર્ભ છે ને એ પૂરો પાડે છે. ક્રાઇમ સીન પર જે નિર્ણયો લેવાય, જેમ કે કયા પુરાવા ભેગા કરવા, કોને ઇગ્નોર કરવા, એનું ડોક્યુમેન્ટેશન કેવી રીતે કરવું, આ બધું જ ભવિષ્યની તપાસની દિશા નક્કી કરી નાખે છે. અને ઘણીવાર આ નિર્ણયો પછી બદલી શકાતા નથી, ઉલટાવી ના શકાય એવા હોય છે.
એટલે કે જો શરૂઆતમાં જ ક્રાઇમ સીન પર જ કોઈ ભૂલ થાય તો આખી તપાસ ખોટી દિશામાં જઈ શકે.
બિલકુલ. ક્રાઇમ સીન પર થતી દૂષિતતા, કન્ટામિનેશન જેને કહીએ.
હા, એટલે કે બહારની વસ્તુઓ ભળી જવી.
હા, અથવા પુરાવા ખોટી રીતે હેન્ડલ થવા, અથવા નબળું સંચાલન હોય, આ બધું પુરાવાને લેબ સુધી પહોંચતા પહેલાં જ નકામા બનાવી શકે છે, અથવા તો એનો અર્થ જ બદલી નાખે છે. એટલે અર્થઘટનની અને સંભવિત ભૂલોની શરૂઆત ખરેખર તો અહીંથી જ થાય છે. ક્રાઇમ સીન મેનેજમેન્ટ એટલે જ આટલું પાયારૂપ છે.
હવે વાત કરીએ એક એવા પુરાવાની જે લગભગ અચૂક માનવામાં આવે છે, ફિંગરપ્રિન્ટ્સ. મોટાભાગના લોકો તો એમ જ માને છે કે બસ ફિંગરપ્રિન્ટ મેચ થઈ ગઈ એટલે વાત પૂરી, ગુનેગાર પકડાઈ ગયો. શું ફ્રેઝર આ માન્યતાને પડકારે છે? કેવી રીતે?
હા, અને આ ફ્રેઝરના કામનો એક બહુ મહત્વનો મુદ્દો છે. જુઓ, તેઓ એ વાત સ્વીકારે છે કે દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ યુનિક હોય છે, વિશિષ્ટ હોય છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ તેઓ એ ભ્રમ તોડે છે કે ફિંગરપ્રિન્ટ મેચિંગની જે પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે ઉદ્દેશ્યલક્ષી, ઓબ્જેક્ટિવ અને ભૂલરહિત છે એવું નથી. તેઓ સમજાવે છે કે પરીક્ષકો જે પદ્ધતિ વાપરે છે ACEV.
ACEV?
હા, એટલે કે એનાલિસિસ, વિશ્લેષણ, કમ્પેરિઝન, સરખામણી, ઇવેલ્યુએશન, મૂલ્યાંકન અને વેરિફિકેશન, ચકાસણી. આ પદ્ધતિમાં ખાસ કરીને જે ઇવેલ્યુએશન એટલે કે મૂલ્યાંકનનો તબક્કો છે, ત્યાં નોંધપાત્ર રીતે વ્યક્તિલક્ષી નિર્ણય લેવાનો આવે છે.
વ્યક્તિલક્ષી નિર્ણય ફિંગરપ્રિન્ટ જેવી બાબતમાં પણ આ કેવી રીતે?
હા, ખાસ કરીને ત્યારે ક્રાઇમ સીન પરથી જે પ્રિન્ટ મળી હોય એ અધૂરી હોય, થોડી વિકૃત થઈ ગઈ હોય અથવા ઓછી ક્વોલિટીની હોય.
બરાબર.
ત્યારે પરીક્ષકે નક્કી કરવાનું હોય છે કે બે પ્રિન્ટ વચ્ચે જે સમાનતાઓ દેખાય છે અને જે તફાવતો દેખાય છે એનું વજન કેટલું, કોને કેટલું મહત્વ આપવું. અને અહીં જ પેલો કોગ્નિટિવ બાયસ એટલે કે જ્ઞાનાત્મક પૂર્વગ્રહનો ભય રહેલો છે.
આ જ્ઞાનાત્મક પૂર્વગ્રહ એ કેવી રીતે અસર કરે છે, કોઈ ઉદાહરણ આપી શકો?
એનો મતલબ એ કે ધારો કે ફિંગરપ્રિન્ટ પરીક્ષકને કેસ વિશેની બીજી માહિતી ખબર હોય, જેમ કે શંકાસ્પદનો ગુનાહિત ઇતિહાસ છે અથવા પોલીસ માને છે કે આ જ મુખ્ય શંકાસ્પદ છે.
હા,
તો આ જે બાહ્ય માહિતી જેને એ અજાણતા જ એના નિર્ણયને પ્રભાવિત કરી શકે છે, એ કદાચ સમાનતાઓને વધુ મહત્વ આપી દે અને તફાવતોને ઓછા ગણે.
ઓહ,
બ્રેન્ડન મેફિલ્ડ કેસ આનું સૌથી જાણીતું ઉદાહરણ છે. 2004માં મેડ્રિડમાં ટ્રેન બોમ્બ ધડાકા થયા હતા.
હા, યાદ છે.
એ પછી એફબીઆઈના અત્યંત અનુભવી ફિંગરપ્રિન્ટ પરીક્ષકોએ, ઓરેગોનના એક વકીલ હતા બ્રેન્ડન મેફિલ્ડ, એમની પ્રિન્ટને ઘટના સ્થળે મળેલી એક પ્રિન્ટ સાથે મેચ કરી દીધી અને એમને ખોટી રીતે આરોપી ઠેરવી દીધા.
બાપ રે.
પાછળથી સ્પેનિશ પોલીસે સાચી મેચ શોધી કાઢી. એ પ્રિન્ટ તો કોઈ આલ્જીરિયન નાગરિકની હતી. પછી તપાસ થઈ તો ખબર પડી કે એફબીઆઈના પરીક્ષકો મેફિલ્ડની ધાર્મિક પૃષ્ઠભૂમિ અને બીજી સંદર્ભ માહિતીથી એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે એમણે પેલી અસ્પષ્ટ પ્રિન્ટનું ખોટું અર્થઘટન કરી નાખ્યું.
આ તો ખરેખર ચોંકાવનારું છે. જે ફિંગરપ્રિન્ટને આપણે લગભગ અકાટ્ય પુરાવો ગણીએ છીએ એમાં પણ માનવીય ભૂલ અને પૂર્વગ્રહ આટલી મોટી અસર કરી શકે છે, તો પછી બીજા જે પુરાવા છે, ટ્રેસ એવિડન્સ, જેમ કે વાળ, કપડાના રેસા, કાચના ટુકડા, એનું શું મહત્વ છે? એ કેટલા ભરોસાપાત્ર?
ફ્રેઝર સ્પષ્ટ કરે છે કે આ પ્રકારના પુરાવા ભાગ્યે જ કોઈ એક વ્યક્તિ સાથે સીધી ઓળખ જોડી શકે છે. હા, ડીએનએ અલગ વાત છે, એની ચર્ચા કરીશું.
હા,
પણ વાળ, રેસા, કાચ આ બધાનું મુખ્ય મૂલ્ય છે જોડાણકારી કડીઓ પૂરી પાડવામાં, અસોસિએટિવ લિંક્સ જેને કહેવાય.
એટલે કે
ઉદાહરણ તરીકે, જો પીડિતાના શરીર પર વાદળી રંગના રેસા મળે અને શંકાસ્પદ પાસે પણ વાદળી સ્વેટર હોય અને રેસા સ્વેટરના રેસા જેવા જ હોય,
હા,
તો એ સાબિત નથી કરતું કે શંકાસ્પદ જ ગુનેગાર છે, પણ એ એક કડી જરૂર પૂરી પાડે છે જે બીજા પુરાવા સાથે મળીને કેસને મજબૂત બનાવી શકે છે.
એટલે આ પુરાવાની કિંમત સંભાવના પર આધાર રાખે છે એમ કહી શકાય?
બરાબર. આ પુરાવો કેટલો મજબૂત છે એ ઘણા પરિબળો પર આધાર રાખે, જેમ કે એ વાદળી રેસા કેટલા કોમન છે. દુનિયામાં કરોડો વાદળી સ્વેટર હશે.
હા, સાચી વાત છે.
પણ જો એ કોઈ ખાસ પ્રકારના બહુ ઓછા બનતા સ્વેટરના રેસા હોય તો એની કિંમત વધી જાય. બીજું, શું એ રેસા નિર્દોષ રીતે પણ ટ્રાન્સફર થઈ શકે? જેમ કે બસમાં બાજુમાં બેઠા હોઈએ તો પણ રેસા ટ્રાન્સફર થાય? એટલે વૈજ્ઞાનિકની ભૂમિકા અહીં કોઈ નિશ્ચિત જવાબ આપવાની નથી. એમનું કામ છે આ પુરાવાની સંભાવનાઓ, લાઇકલીહુડ્સ વિશે સ્પષ્ટ અને પ્રમાણિક માહિતી આપવી. ધ્યેય એ સમજાવવાનું છે કે આ પુરાવા મળવાથી કેસની જે શક્યતાઓ છે એના પર કેટલી અસર પડે છે.
અને હવે આવીએ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાતા ડીએનએ પર. આના વિષયે તો બધાને બહુ વિશ્વાસ હોય છે. શું ફ્રેઝર આમાં પણ કોઈ મર્યાદાઓ જુએ છે? આ માનવું કદાચ ઘણાને અઘરું લાગશે.
જુઓ, ફ્રેઝર ડીએનએની જે ક્ષમતા છે વ્યક્તિઓને અલગ તારવવાની, એની અદ્ભુત શક્તિને સંપૂર્ણપણે સ્વીકારે છે, એમાં કોઈ બેમત નથી.
હા,
પરંતુ તેઓ ચેતવણી આપે છે કે ડીએનએ પુરાવાનું અર્થઘટન પણ ખૂબ જ સાવચેતી માંગી લે છે. એમની મુખ્ય દલીલ એ છે કે કોઈ વ્યક્તિનું ડીએનએ ઘટના સ્થળે મળવું એ આપોઆપ એવું સાબિત નથી કરતું કે ગુનામાં એની જ સંડોવણી છે.
ઓહ, એમ.
હા, અને અહીં તેઓ એક બહુ જ મહત્વનો ખ્યાલ રજૂ કરે છે, પ્રોપોઝિશન્સની હાયરકી. હાયરકી ઓફ પ્રોપોઝિશન્સ.
પ્રોપોઝિશન્સની હાયરકી, આ શું છે? થોડું વિસ્તારથી સમજાવશો?
ચોક્કસ. આ એક વિચારવાની પદ્ધતિ છે. એમાં ત્રણ સ્તરના પ્રશ્નો પૂછવામાં આવે છે.
ત્રણ સ્તર કયા કયા?
પહેલું, સ્રોત સ્તર, સોર્સ લેવલ. આ સૌથી સરળ પ્રશ્ન છે. શું આ જે ડીએનએ સેમ્પલ મળ્યું છે એ શંકાસ્પદ વ્યક્તિનું છે?
આનો જવાબ મોટે ભાગે સીધા લેબ મેચથી મળી જાય છે. બરાબર, આ તો સમજાય એવું છે.
બીજું સ્તર છે પ્રવૃત્તિ સ્તર, એક્ટિવિટી લેવલ. આ વધુ જટિલ છે. પ્રશ્ન એ છે, જો આ ડીએનએ શંકાસ્પદનું છે તો એ અહીં કેવી રીતે પહોંચ્યું? શું એ ગુનાહિત પ્રવૃત્તિ વખતે જ છૂટ્યું હતું કે પછી એ નિર્દોષ રીતે ટ્રાન્સફર થયું?
નિર્દોષ રીતે. એટલે?
એટલે કે માની લો કે ઘટના બન્યાના કલાકો પહેલા એ વ્યક્તિ ત્યાં આવી હોય, અથવા કોઈ વસ્તુને અડવાથી, જેમ કે દરવાજાનો હેન્ડલ, એને અડવાથી એનું ડીએનએ ત્યાં રહી ગયું હોય. આવું બની શકે?
અચ્છા, હા, બની શકે.
અને ત્રીજું સ્તર છે ગુના સ્તર, ઓફેન્સ લેવલ. આ અંતિમ પ્રશ્ન છે. શું શંકાસ્પદે આ ગુનો કર્યો છે? અને આ પ્રશ્નનો જવાબ આપવાનું કામ કોર્ટનું છે, ફોરેન્સિક વૈજ્ઞાનિકનું નહીં.
આ ખરેખર બહુ રસપ્રદ છે. એટલે ફ્રેઝર એમ કહે છે કે વૈજ્ઞાનિકે ફક્ત કોનું ડીએનએ છે એટલું જ નહીં કહેવાનું, પણ એ ડીએનએ ત્યાં કેવી રીતે આવ્યું હોઈ શકે એના વિશે પણ માહિતી આપવી જોઈએ.
બિલકુલ. ફ્રેઝર ભારપૂર્વક કહે છે કે ફોરેન્સિક વૈજ્ઞાનિકની જવાબદારી પુરાવાનું મૂલ્યાંકન પ્રવૃત્તિ સ્તરે કરવાની છે, ખાલી સ્રોત સ્તરે નહીં. લો કોપી નંબર ડીએનએ એ એટલા સૂક્ષ્મ નિશાન પણ પકડી શકે છે કે હવે નિર્દોષ ટ્રાન્સફર, ઇનોસેન્ટ ટ્રાન્સફર, પરોક્ષ ટ્રાન્સફર, સેકન્ડરી ટ્રાન્સફર, એટલે કે એક વ્યક્તિથી વસ્તુ પર અને ત્યાંથી ત્રીજી વ્યક્તિ પર, અને દૂષિતતા, કન્ટેમિનેશન, આ બધા પ્રશ્નો ખૂબ જ મહત્વના બની ગયા છે.
સાચી વાત.
ડીએનએ કેટલો સમય ટકી શકે છે એ પણ એક મોટો પ્રશ્ન છે. પેલો અમાન્ડા નોક્સનો કેસ આ જટિલતાનું ઉત્તમ ઉદાહરણ છે. એમાં જે કથિત મર્ડર વેપન પર ડીએનએ મળ્યું હતું એના અર્થઘટન પર જબરદસ્ત વિવાદ થયો હતો.
તો આ બધી જ જટિલ માહિતી જ્યારે કોર્ટરૂમમાં રજૂ થાય છે ત્યારે શું પડકારો આવે છે? જ્યુરી કે ન્યાયાધીશ માટે આ બધું સમજવું કેટલું મુશ્કેલ હોય છે?
એ જ તો મોટો પડકાર છે. ફ્રેઝર સ્પષ્ટ કરે છે કે નિષ્ણાત સાક્ષીની ભૂમિકા શું, કોર્ટના નિષ્પક્ષ સહાયકની, કોઈ એક પક્ષના વકીલની નહીં.
બરાબર.
એમનો ધ્યેય વૈજ્ઞાનિક પુરાવા અને એના અર્થઘટનને સ્પષ્ટ અને નિષ્પક્ષ રીતે રજૂ કરવાનો છે. પણ આ વૈજ્ઞાનિક ખ્યાલો, ખાસ કરીને સંભાવના, પ્રોબેબિલિટી અને અનિશ્ચિતતા, અનસર્ટિનિટી જેવા વિચારો, એ સામાન્ય શ્રોતાઓ એટલે કે જ્યુરી, વકીલો, ન્યાયાધીશોને સમજાવવા ખૂબ મુશ્કેલ હોઈ શકે છે.
અને આપણે ઘણીવાર સાંભળીએ છીએ, મીડિયામાં પણ આવે છે કે ફિંગરપ્રિન્ટ 100% મેચ થઈ અથવા ડીએનએ મેચ થઈ ગયું. શું આ પ્રકારની ભાષા ભ્રામક છે?
ફ્રેઝરના મતે આ પ્રકારની જે નિશ્ચિતતા બતાવતી ભાષા છે એ અત્યંત ભ્રામક અને જોખમી છે, કારણ કે એ વાસ્તવિક વૈજ્ઞાનિક અનિશ્ચિતતાને છુપાવે છે.
તો શું કરવું જોઈએ?
તેઓ પુરાવાની મજબૂતાઈ રજૂ કરવા માટે વધુ પારદર્શક અને તાર્કિક પદ્ધતિઓ અપનાવવાની હિમાયત કરે છે. આ માટે તેઓ લાઇકલીહુડ રેશિયો જેવો અભિગમ સૂચવે છે.
લાઇકલીહુડ રેશિયો આવડે શું છે? શું એ કોઈ ગણિતનું સૂત્ર છે?
સૂત્ર કરતાં વધુ એ વિચારવાની એક રીત છે, એક તાર્કિક માળખું છે. એ મૂળભૂત રીતે આ પ્રશ્ન પૂછે છે.
કયો પ્રશ્ન?
આપણી પાસે જે પુરાવો છે એ મળવાની સંભાવના કેટલી છે જો ફરિયાદી પક્ષની વાત સાચી હોય, અને તે જ પુરાવો મળવાની સંભાવના કેટલી છે જો બચાવ પક્ષની વાત સાચી હોય.
અચ્છા, એટલે બે અલગ અલગ શક્યતાઓ તપાસવાની.
હા, અને આ બે સંભાવનાઓનો જે ગુણોત્તર છે એ જ લાઇકલીહુડ રેશિયો છે.
ઓકે. એટલે કે તે એમ નથી કહેતો કે કોણ સાચું છે, પણ એમ કહે છે કે પુરાવો કઈ બાજુ વધારે ઇશારો કરે છે.
બરાબર. જો એલઆર એકથી વધુ હોય તો પુરાવો ફરિયાદી પક્ષની વાતને વધુ સમર્થન આપે છે, જો એકથી ઓછો હોય તો બચાવ પક્ષની વાતને, અને જો બરાબર એક હોય તો પુરાવો નિષ્પક્ષ છે, કોઈ એક તરફ ઝોક નથી આપતો.
આ વધુ તાર્કિક લાગે છે.
હા, આ પદ્ધતિ વ્યક્તિલક્ષી અભિપ્રાયો, જેમ કે મને લાગે છે કે આ મેચ છે, એને બદલે પુરાવાની તાકાતનું વધુ ઉદ્દેશ્યલક્ષી અને પારદર્શક માપ પૂરું પાડે છે. અને આનાથી પેલો વિજ્ઞાન અને કાયદા વચ્ચેનો તણાવ પણ સામે આવે છે. વિજ્ઞાન અનિશ્ચિતતા સ્વીકારે છે, જ્યારે કાયદો ઘણીવાર હા કે નામાં જવાબ ઈચ્છે છે.
અને આ બધું યોગ્ય રીતે થાય એ માટે
ગુણવત્તા ખાતરી, ક્વોલિટી એશ્યોરન્સ, અત્યંત જરૂરી છે. લેબનું પ્રમાણન, નિષ્ણાતોની પ્રાવીણ્ય પરીક્ષા, પ્રોફિશિયન્સી ટેસ્ટિંગ, સ્થાપિત ધોરણોનું પાલન, આ બધું અનિવાર્ય છે. આનાથી જ સિસ્ટમમાં લોકોનો વિશ્વાસ જળવાઈ રહે છે.
તો આટલી વિસ્તૃત ચર્ચા પછી જો આપણે આમાંથી મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા કયા ગણાવી શકીએ? મને લાગે છે કે પહેલો અને સૌથી આઘાતજનક સંદેશ તો એ જ છે કે ફોરેન્સિક સાયન્સ ફિલ્મોથી એકદમ અલગ, એ માનવીય અર્થઘટનની પ્રક્રિયા છે, કોઈ અચૂક મશીન નથી.
બિલકુલ. અને એટલે જ એમાં વ્યક્તિલક્ષીતા, ભૂલ અને પૂર્વગ્રહની શક્યતા હંમેશા રહેલી છે, અને આ સ્વીકારવું
એ એની નબળાઈ નથી, પણ એની પરિપક્વતા છે. આ એની વાસ્તવિક ભૂમિકા સમજવા માટેનું પહેલું પગલું છે.
બીજું, પેલી CSI ઇફેક્ટ, એટલે કે નિશ્ચિતતાની જે અપેક્ષા રાખીએ છીએ એ ખતરનાક ભ્રમ છે. ફોરેન્સિક સાયન્સનો સાચો પડકાર અને ધ્યેય અનિશ્ચિતતાનું સંચાલન કરવાનો છે, નિશ્ચિતતાનો દેખાવ કરવાનો નહીં.
ત્રીજું, પુરાવાનું અર્થઘટન કરવા માટે સંદર્ભ, કોન્ટેક્સ્ટ એ સર્વોપરી છે. ઘટના સ્થળ કેવું હતું, કેસની બીજી વિગતો શું છે, આ બધું જ પુરાવાને અર્થ આપે છે. સંદર્ભ વગરનો પુરાવો લગભગ અર્થહીન છે.
ચોથું, અને આ મને DNAના સંદર્ભમાં ખાસ મહત્વનું લાગ્યું, પ્રશ્ન ખાલી કોનું નિશાન છે, એટલે કે સ્રોત સ્તર એટલો જ નથી, એનાથી પણ વધુ મહત્વનો પ્રશ્ન છે તે અહીં કેવી રીતે આવ્યું, એટલે કે પ્રવૃત્તિ સ્તર.
બરાબર. અને પાંચમું, પુરાવાના અર્થઘટનમાં વધુ તાર્કિક અને પારદર્શક અભિગમ અપનાવવાની જરૂર છે, જેમ કે લાઇકલીહુડ રેશિયોનો ઉપયોગ. આનાથી વ્યક્તિલક્ષી મંતવ્યો પરની નિર્ભરતા ઘટશે અને પ્રક્રિયા વધુ વૈજ્ઞાનિક બનશે.
હા,
આપણે જ્યારે ગુજરાત કે ભારતમાં મીડિયામાં ક્રાઇમ રિપોર્ટિંગ જોઈએ છીએ ત્યારે આ મુદ્દાઓ કેટલા પ્રસ્તુત લાગે છે નહીં. ન્યાયી સુનાવણી માટે પુરાવાની સાચી સમજ અને એની મર્યાદાઓનું જ્ઞાન કેટલું અનિવાર્ય છે.
ફ્રેઝરના કાર્યમાંથી કેટલાક વિચારો એવા છે જે ખરેખર મનમાં વસી જાય એવા છે. શું આપણે એવા કેટલાક મુખ્ય વિચારો પર નજર નાખી શકીએ?
ચોક્કસ. એક મુખ્ય વિચાર જે ફોરેન્સિક વૈજ્ઞાનિકની ભૂમિકા સ્પષ્ટ કરે છે, ફોરેન્સિક સાયન્સ દોષિતતા કે નિર્દોષતા સાબિત કરવા માટે નથી.
તો પછી શેના માટે છે?
તે ઉદ્દેશ્યલક્ષી વૈજ્ઞાનિક પુરાવા પ્રદાન કરવા માટે છે જે કાનૂની નિર્ણય લેવામાં મદદ કરી શકે. એટલે કે વૈજ્ઞાનિક કોર્ટનો સહાયક છે, નિર્ણય કરતા નહીં, એ માહિતી આપે છે.
બરાબર. બીજો વિચાર જે મને ખૂબ ગમ્યો તે પ્રમાણિકતા વિશે છે. દરેક ફોરેન્સિક ટેકનિકની મર્યાદાઓ હોય છે અને આ મર્યાદાઓ સ્વીકારવી એ નબળાઈની નિશાની નથી, પણ વૈજ્ઞાનિક પરિપક્વતાની નિશાની છે. આ ખરેખર સિસ્ટમમાં વિશ્વાસ વધારે છે.
સાચી વાત. ત્રીજો વિચાર પુરાવાના મૂલ્ય વિશે છે. ફોરેન્સિક પુરાવાનું મૂલ્ય સંપૂર્ણ નિશ્ચિતતા પ્રદાન કરવામાં નથી.
તો શેમાં છે?
પરંતુ એક સમજૂતીની તરફેણમાં અન્ય સમજૂતીઓ કરતાં સંભાવનાઓને બદલવાની તેની ક્ષમતામાં છે. એટલે કે પુરાવો કેસની દિશા કેટલી બદલે છે, કઈ બાજુ વજન વધારે છે, તે મહત્વનું છે.
અને ચોથો, જે આપણે વારંવાર ચર્ચ્યો છે અને જે અર્થઘટનના કેન્દ્રમાં છે, ધ્યાન કોનું નિશાન છે પરથી આ નિશાન અહીં હોવાનો અર્થ શું છે પર ખસેડવું જોઈએ. આ પ્રવૃત્તિ સ્તરના મહત્વ પર ફરીથી ભાર મૂકે છે અને તપાસની દિશા બદલી શકે છે.
બરાબર.
આ બધી ચર્ચા, જે કદાચ થોડી ટેકનિકલ લાગે, તે સામાન્ય નાગરિકના જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે? જે લોકો કાયદાકીય ક્ષેત્ર સાથે જોડાયેલા નથી તેમના માટે આ જાણવું કેમ જરૂરી છે?
ના, આ સમજ ખૂબ જ ઉપયોગી છે, ટેકનિકલ નથી. જો કોઈ નાગરિક ભવિષ્યમાં જ્યુરીનો સભ્ય બને,
હા,
તો તે નિષ્ણાત સાક્ષીની જુબાનીનું વધુ વિવેચનાત્મક રીતે મૂલ્યાંકન કરી શકશે. તેઓ ખાલી મેચ શબ્દ સાંભળીને પ્રભાવિત નહીં થઈ જાય,
પણ શું પૂછશે?
તેઓ વધુ ઊંડા પ્રશ્નો પૂછી શકશે, જેમ કે આ મેચ કેટલી મજબૂત છે, એની સંભાવના શું છે, શું બીજી કોઈ રીતે આ પુરાવો અહીં આવી શકે, શું વૈકલ્પિક સમજૂતીઓ ધ્યાનમાં લેવાય છે, શું કોઈ પૂર્વગ્રહની શક્યતા છે. આ સમજ નાગરિકોને ન્યાય પ્રણાલીના વધુ સજાગ અને જવાબદાર ભાગીદાર બનાવે છે.
અને જે લોકો ફક્ત TV શો જુએ છે કે સમાચાર વાંચે છે, એમના માટે
પણ ફાયદો છે. તેઓ ફોરેન્સિક પુરાવા વિશે જે દાવાઓ થાય છે એને વધુ સારી રીતે સમજી શકશે. મીડિયા દ્વારા જે ઘણીવાર અતિશયોક્તિ થાય છે, સનસનાટીભર્યા વર્ણનો થાય છે, એનાથી ગેરમાર્ગે દોરાતા બચી શકશે.
બરાબર.
અને ભારત અને ગુજરાત જેવા દેશોમાં, જ્યાં ન્યાય પ્રણાલીની નિષ્પક્ષતા અને પારદર્શિતા ખૂબ જ મહત્વની છે, ત્યાં ફોરેન્સિક પુરાવાની સાચી સમજ અને એની મર્યાદાઓનું જ્ઞાન ખૂબ જરૂરી છે. એટલું જ નહીં, કાયદાકીય વ્યવસાયિકો માટે પણ વકીલો, ન્યાયાધીશો, જો તેઓ આ મુદ્દાઓથી વધુ પરિચિત હોય તો તેઓ નિષ્ણાતો પાસેથી વધુ સારી અને તાર્કિક માહિતી માંગી શકે છે અને વૈજ્ઞાનિક પુરાવાનો ન્યાયી અને અસરકારક ઉપયોગ થાય એ સુનિશ્ચિત કરી શકે છે.
આ સમગ્ર ચર્ચામાંથી મારા માટે સૌથી મોટો આહા મોમેન્ટ કયો હતો ખબર છે?
કયો?
એકે ફિંગરપ્રિન્ટ જેવી સદીઓ જૂની અને આટલી વિશ્વસનીય ગણાતી ટેકનિકમાં પણ અર્થઘટન અને પૂર્વગ્રહ માટે આટલો બધો અવકાશ છે અને ડીએનએ જેવી આધુનિક ટેકનોલોજીમાં પણ કોનું કરતા કેવી રીતે નો પ્રશ્ન વધુ જટિલ અને મહત્વનો બની શકે છે. આ વિચાર ખરેખર આંખ ઉઘાડનારો છે.
અને મારા માટે અંતિમ અને સૌથી મહત્વનો સાર એ છે કે એક સ્વસ્થ અને ન્યાયી સમાજ માટે ન્યાય પ્રણાલી અને વિજ્ઞાન વચ્ચેનો સંબંધ એ પરિપક્વ, પ્રમાણિક અને વાસ્તવિક હોવો જોઈએ.
એટલે
કે આપણે વૈજ્ઞાનિક નિશ્ચિતતાના એ મૃગજળ પાછળ દોડવાનું બંધ કરવું પડશે અને પુરાવાના અર્થઘટન માટે વધુ કઠોર, તાર્કિક, નમ્ર અને પારદર્શક અભિગમ અપનાવવો પડશે. ફોરેન્સિક સાયન્સનું ભવિષ્ય ખાલી નવી ટેકનોલોજી શોધવા પર નથી,
તો શેના પર છે?
એ તેની સાચી ભૂમિકા અને ધ્યેયની સમજ પર અને તેના જે ઉપયોગકર્તાઓ છે, વૈજ્ઞાનિકો, વકીલો, જજ, જ્યુરી, એમની વિચારસરણીમાં પરિવર્તન પર નિર્ભર રહેશે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.